एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मदतथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीमां स्वागत छे। आजे आपणे वात करीशुं एक एवा लेखकनी जेमणे एम कही शकाय के मात्र शब्दोथी दुनिया जोई नथी पण शब्दो द्वारा दुनियाने बदलवानो प्रयास कर्यो छे। पूर्व आफ्रिकाना साहित्य जगतना एक मोटा गजाना लेखक अने भाषानी जे राजनीति छे तेना पर वैश्विक स्तरे अवाज उठावनार विचारक ंगुंगी वा थियोंगो, जेमनु मूळ नाम पहला जेम्स ंगुंगी हतु।
बिल्कुल, ंगुंगी वा थियोंगो केन्याना आ नवलकथाकार, नाट्यकार, निबंधकार, एमनु आखू जीवन अने एमनु लेखन एक रीते जोईए तो पेलो जे वसाहती अने पछी आजादी पछीनो जे समय नव वसाहती शासन एनी सामेना संघर्षनो जीवंत दस्तावेज छे। अने खास करीने એમને જે રીતે ભાષા, સંસ્કૃતિ અને સત્તા આ ત્રણેય વચ્ચેનો જે ગૂઢ સંબંધ છે એને ઉજાગર કર્યો છે એ ખરેખર અજોડ છે।
અને એમની આખી સફર, એમની આખી યાત્રા પણ કેટલી રસપ્રદ છે। પહેલાં તમે જેમના ગુલામ હતા એમની ભાષામાં લખો, અંગ્રેજીમાં, અને પછી અચાનક એક ક્રાંતિકારી પગલું ભરીને પોતાની માતૃભાષા ગીકુયુ એમાં લખવાનો નિર્ણય કરો।
હા, અને આ કંઈ ખાલી ભાષા બદલવાનો નિર્ણય નહોતો, એના કરતા ઘણું ઘણું વધારે ગહન હતું।
બરાબર, ચાલો તો આ આખી વિચાર યાત્રાને આજે જરા ઊંડાણપૂર્વક સમજીએ।
ચોક્કસ, જો ંગુંગીનો જન્મ થયો 1938માં, એ સમય હતો બ્રિટિશ કેન્યાનો, એટલે એ સમયને સમજવો બહુ જરૂરી છે।
હા, એ વખતનો માહોલ કેવો હતો?
એ વખતે એમની જે મૂળ પ્રજા હતી ગીકુયુ, એમને એમની જમીનોમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા હતા। વંશીય ભેદભાવ તો ચરમસીમા પર હતો જ, અને બીજી બાજુ યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, એટલે એના કારણે શું થયું કે વસાહતી સત્તાઓની પકડ થોડીક ઢીલી પડી, અને સાથે સાથે પેલું ખ્રિસ્તી મિશનરી શિક્ષણનો પ્રભાવ પણ વધી રહ્યો હતો।
અને આ જ સમયગાળામાં આફ્રિકામાં પેલી મુક્તિ ચળવળો પણ જોર પકડી રહી હતી નહીં, ખાસ કરીને કેન્યામાં જે માઉમાઉ વિદ્રોહ થયો।
અરે, ખૂબ જ ઊંડી, એમ કહી શકાય કે આ વિદ્રોહ ફક્ત કેન્યાની આઝાદી માટે જ નહોતો, પણ ંગુંગીની જે નૈતિક અને રાજકીય ચેતના હતી એને ઘડવામાં એનો બહુ મોટો ફાળો હતો। એમણે પોતાની આંખે પોતાના સમુદાય પર અત્યાચાર થતા જોયા હતા, અને આ અનુભવો એમની શરૂઆતની જે કૃતિઓ છે એમાં સ્પષ્ટ દેખાય છે।
અને સાહિત્યિક રીતે પણ એ સમય બહુ રસપ્રદ હતો, ખરું ને? યુગાન્ડાની પેલી મેકકેરેર યુનિવર્સિટી, એ તો જાણે આફ્રિકન લેખકોની એક નર્સરી જેવી બની ગઈ હતી।
બિલકુલ, 1960નો જે દાયકો હતો એમાં મેકકેરેર યુનિવર્સિટી આફ્રિકન સાહિત્યના ઉદયનું કેન્દ્ર હતી। ત્યાં ચિનુઆ અચેબે હતા, વોલે સોયિન્કા જેવા દિગ્ગજ લેખકો હતા, અને ત્યારે મુખ્ય પ્રશ્ન એ ચર્ચાતો હતો કે આફ્રિકન અનુભવને કઈ ભાષામાં રજૂ કરવો, શું વસાહતી શાસકોની ભાષામાં આપણે આપણી સંસ્કૃતિની આપણી વાત કરી શકીએ?
એક મોટો પ્રશ્ન।
હા, શરૂઆતમાં તો ંગુંગી સહિત ઘણા લેખકો એવું માનતા હતા કે અંગ્રેજીને આપણે આપણી રીતે વાપરી શકીએ, એને આફ્રિકનાઇઝ કરીને એમાં આપણી વાત કહી શકીએ।
પણ પછી કંઈક બદલાયું, આઝાદી મળી ગઈ, પણ શું ખરેખર મુક્તિ મળી હતી? કેન્યામાં જોમો કેન્યાટા અને પછી ડેનિયલ અર્પ મુઈના શાસનમાં તો ભ્રષ્ટાચાર અને દમન વધ્યા।
બરાબર, એ જ મુદ્દો છે। આઝાદી પછીની જે પરિસ્થિતિ હતી, જેને ઉહુરુ એટલે કે સ્વતંત્રતા કહેવામાં આવી, એ ઘણા લોકો માટે એક ભ્રમ સાબિત થઈ। રાજકીય આઝાદી કદાચ મળી, પણ પેલી આર્થિક અને સાંસ્કૃતિક ગુલામી,
હા, જેને નવ વસાહતવાદ કહેવાય છે,
બરાબર, એ તો ચાલુ જ રહી, અને આ જે નિરાશા હતી એણે ંગુંગીના વિચારોને વધારે ધારદાર, વધારે ક્રાંતિકારી બનાવ્યા। પછી એમના પર ફ્રાન્સ ફેનન જેવા વિચારકોનો પ્રભાવ પડ્યો, જે માનસિક ગુલામીની વાત કરતા હતા। માર્ક્સવાદી વિચારધારાનો પ્રભાવ પણ વધ્યો, જે વર્ગ સંઘર્ષ અને શોષણની વાત કરે છે।
એટલે એ માત્ર ઇતિહાસ જોનારાના રહ્યા, પણ બદલાવ લાવવા માટે સક્રિય બન્યા।
ચોક્કસ, એ સાચી મુક્તિ માટેના સંઘર્ષમાં એક યોદ્ધાની જેમ જોડાયા।
એમના શરૂઆતના જીવન પર આવીએ, બાળપણ કેવું રહ્યું એમનું?
એમનો જન્મ કેન્યાના લિમુરુ ગામમાં, બાળપણ એમનું ગીકુયુ લોકવાર્તાઓ અને પરંપરાઓથી ભરેલું હતું, સમૃદ્ધ પરંપરા હતી, અને ખાસ કરીને એમના માતા જે પોતે બહુ કુશળ વાર્તાકાર હતા, એમનો પ્રભાવ ંગુંગી પર બહુ જ રહ્યો। વાર્તા કહેવાની કળા વારસામાં મળી એમ કહી શકાય.
પણ પેલો જે માઉમાઉ વિદ્રોહ હતો એની સીધી અસર એમને પરિવાર પર થઈ હતી, ખરું ને?
હા, એ સમય એમના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતો. એમના સાવકાભાઈ માઉમાઉ વિદ્રોહમાં શહીદ થયા. એમના માતાને વસાહતી સત્તાવાળાઓએ બહુ ત્રાસ આપ્યો હતો, એટલે હિંસા અને ડરના માહોલમાં એમનું બાળપણ વીત્યું અને આ બધા અંગત અનુભવો પછી એમની કૃતિઓમાં દેખાયા.
અને આ બધાની વચ્ચે એ શિક્ષણમાં આગળ વધી રહ્યા હતા, અને એ પણ વસાહતી શિક્ષણ પ્રણાલીમાં જ. આ કેટલો મોટો વિરોધાભાસ કહેવાય.
બરાબર, એકદમ સાચી વાત. પહેલા મિશનરી સ્કૂલ, પછી એ સમયની પ્રતિષ્ઠિત ગણાતી અલાયન્સ હાઈસ્કૂલ, અને છેવટે મેકરેર યુનિવર્સિટી 1959થી 1964 સુધી. એટલે જે સિસ્ટમ, જે વ્યવસ્થા એમના પોતાના લોકોને દબાવી રહી હતી, એ જ સિસ્ટમમાં એ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હતા. ખરા અર્થમાં એ બે દુનિયાના માણસ હતા, એક બાજુ ગીકુયુ સંસ્કૃતિ અને બીજી બાજુ અંગ્રેજી સાહિત્ય અને પશ્ચિમી શિક્ષણ. આ જે તણાવ છે એ એમના લેખનમાં હંમેશા રહ્યો છે.
અને મેકરેરમાં જ એમના લેખનની શરૂઆત થઈ ગઈ હતી.
હા, મેકરેર એમના માટે એક પ્લેટફોર્મ બન્યું. એમની પહેલી ટૂંકી વાર્તા હતી ધ ફિગ ટ્રી, 1960માં ત્યાંના મેગેઝિનમાં છપાઈ. પહેલું નાટક ધ બ્લેક હર્મિટ 1962માં ભજવાયું. એમની જે પહેલી નવલકથાઓ આવી એના બીજ પણ ત્યાં જ રોપાયા હતા. પછી તેઓ લીડ્સ યુનિવર્સિટી ગયા અભ્યાસ માટે. ત્યાં કેરિબિયન સાહિત્ય અને ફેનનના વિચારોના સંપર્કમાં આવ્યા અને એનાથી એમની રાજકીય ચેતના વધારે પ્રજ્વલિત થઈ.
આ પછી તો એમની સફર એક લેખકમાંથી સીધા રાજ્ય સામે અવાજ ઉઠાવનાર એક કાર્યકર તરીકેની બની ગઈ, નહીં? ખાસ કરીને જ્યારે એ નૈરોબી યુનિવર્સિટીમાં ભણાવતા હતા ત્યારે.
ચોક્કસ, 1970નો જે દાયકો છે એ એમના માટે બહુ નિર્ણાયક સાબિત થયો. કેન્યાનો જે શાસક વર્ગ હતો એની એમની ટીકા વધારે ને વધારે સ્પષ્ટ થતી ગઈ અને માર્ક્સવાદી રંગ પકડતી ગઈ. અને આનો ક્લાઇમેક્સ કહી શકાય એ હતો એમનો ગીકુયુ ભાષાનો નાટક ગાહિકા નિંદા, જેનો અર્થ થાય હું જ્યારે ઈચ્છીશ ત્યારે લગ્ન કરીશ. એના માટે એમણે એક સામુદાયિક થિયેટર પ્રોજેક્ટ શરૂ કર્યો.
હા, પેલો કમિરુથુ ગામમાં નહીં, સ્થાનિક ખેડૂતો અને કામદારો સાથે મળીને એમણે આ નાટક તૈયાર કર્યું અને ભજવ્યું. પણ લાગે છે કે સત્તાને આ પ્રયોગ બહુ ગમ્યો નહીં.
બિલકુલ નહીં ગમ્યો, કારણ કે નાટકમાં શોષણ અને ભ્રષ્ટાચારનું જે સીધું, કાચું અને શક્તિશાળી ચિત્રણ હતું એ શાસક વર્ગને બહુ ખૂચ્યું. પરિણામે ડિસેમ્બર 1977માં કોઈ પણ જાતની ટ્રાયલ વગર એમને કેન્યાની જે કુખ્યાત જેલ છે, કામેથી મેક્સિમમ સિક્યુરિટી જેલ, એમાં પૂરી દેવામાં આવ્યા.
અને એમની વિચારધારાને કેવી રીતે બદલ્યા હશે?
જેલવાસ એમના માટે બીજો એક મોટો પરિવર્તન લાવનારો અનુભવ બન્યો. ત્યાં જ જેલમાં જે ટોયલેટ પેપર મળતું હતું એના ટુકડાઓ પર એમણે ગીકીયુ ભાષામાં પહેલી આધુનિક નવલકથા લખી, સૈતાની મુથરાબા ઇની, એટલે કે ક્રોસ પર શૈતાન. આ માત્ર લખવાનું કામ નહોતું, આ તો અત્યાચાર સામે પ્રતિકારનું એક અદ્ભુત અકલ્પનીય કાર્ય હતું.
અકલ્પનીય, જેલમાં ટોયલેટ પેપર પર નવલકથા લખવી. પછી શું થયું?
એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઘણું દબાણ આવ્યું એટલે એમને મુક્ત તો કરવામાં આવ્યા, પણ યુનિવર્સિટીમાં એમની નોકરી પાછી ના મળી. અને 1982માં તો એમને દેશ છોડીને જ જવું પડ્યું, દેશ નિકાલ ભોગવવો પડ્યો, જે લગભગ 2 દાયકા 20 વર્ષ સુધી ચાલ્યો. આ સમય દરમિયાન એમણે અમેરિકાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં ભણાવ્યું અને ભાષાકીય બિન વસાહતીકરણ માટે પોતાનો અવાજ બુલંદ રાખ્યો.
અને 2004માં એ કેન્યા પાછા ફર્યા, પણ ત્યાં પણ એમના પર હુમલો થયો. એ શું બતાવે છે?
એ જ બતાવે છે કે એમના વિચારો આજે પણ કેટલા શક્તિશાળી અને કેટલા પડકારજનક મનાય છે. સત્તામાં બેઠેલા લોકો એમના શબ્દોથી આજે પણ ડરે છે, જોકે હવે એક આદરણીય વૈશ્વિક બૌદ્ધિક તરીકે એમની સ્થાપના થઈ ચૂકી છે.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર ધ્યાન આપીએ. ગુંગીનું સૌથી મોટું ફિલોસોફિકલ યોગદાન શું ગણી શકાય? મુખ્ય વિચાર કયો?
નિશંકપણે મનના બિન વસાહતીકરણનો વિચાર, એટલે કે ડી કોલોનાઇઝિંગ ધ માઇન્ડ. આ એમના 1986ના બહુ જ પ્રખ્યાત પુસ્તક ડી કોલોનાઇઝિંગ ધ માઇન્ડ, ધ પોલિટિક્સ ઓફ લેંગ્વેજ ઇન આફ્રિકન લિટરેચરનો મુખ્ય વિચાર છે. પણ ભાષાનું આટલું બધું મહત્વ કેમ? શું એ માત્ર વાતચીત કરવાનો એક સાધન નથી?
ગુંગી માટે ભાષા એનાથી ઘણી વધારે છે. એમ માત્ર સંચારનું માધ્યમ નથી, તેઓ એને સંસ્કૃતિ અને સ્મૃતિનું વાહક માને છે. ભાષા દ્વારા જ કોઈપણ સમુદાય પોતાનો ઇતિહાસ, પોતાના મૂલ્યો, પોતાની ઓળખ આ બધું પેઢી દર પેઢી સાચવી રાખે છે. અને વસાહતવાદનો સૌથી મોટો હુમલો આ ભાષા પર જ થાય છે. એટલે એમ કહેવાનો મતલબ એવો થયો કે જો તમે શાસકની ભાષા અપનાવી લો તો તમે અજાણતા જ એમની સંસ્કૃતિ, એમનો દૃષ્ટિકોણ પણ અપનાવી લો છો. આ તો એક પ્રકારની માનસિક ગુલામી થઈ ગઈ.
બરાબર સમજ્યા, એકદમ. વસાહતી ભાષામાં લખવું એ એમના મતે વસાહતકારના સાંસ્કૃતિક કારાવાસમાં રહેવા બરાબર છે. એટલે જ અંગ્રેજી છોડીને ગીકુયુમાં લખવાનો એમનો નિર્ણય માત્ર સાહિત્ય પૂરતો સીમિત નહોતો, એક બહુ ઊંડું રાજકીય અને સાંસ્કૃતિક પગલું હતું. આ માત્ર ભાષા બદલવાનો નિર્ણય નહોતો, આ તો વિચાર અને કલ્પનાના એ ઓજારોને પાછા મેળવવાનો પ્રયાસ હતો જેને વસાહતવાદે ભૂસી નાખવાની કોશિશ કરી હતી. પેલું જે સાંસ્કૃતિક ડીએનએ હોય ને, એને ફરીથી જગાડવાનો પ્રયાસ હતો.
અને આ જ વિચારધારા પેલી એમની કમેરીથુ થિયેટર પ્રોજેક્ટમાં પણ દેખાય છે, જ્યાં એમણે સાહિત્યને સીધું સામાજિક પરિવર્તનનું સાધન બનાવ્યું.
હા, એમણે લેખકની ભૂમિકાને માત્ર એક બૌદ્ધિક તરીકે નહીં પણ એક રાજકીય કાર્યકર તરીકે પણ જોઈ. સાહિત્ય કંઈ સમાજથી અલગ અલિપ્ત કળા નથી, એ તો સમાજ સાથે સંવાદ કરતું, એને બદલવાનો પ્રયાસ કરતું એક જીવંત માધ્યમ છે. કમિરીથુ એનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. અને આ ઉપરાંત વસાહતવાદ અને નવવસાહતવાદની એમની જે ટીકા છે એ માત્ર રાજકીય નથી પણ આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓને પણ બહુ ઊંડાણપૂર્વક સ્પર્શે છે.
હવે એમની મુખ્ય કૃતિઓ તરફ આવીએ. તમે કહ્યું એમ કારકિર્દીના બે મુખ્ય તબક્કા, શરૂઆતની જે અંગ્રેજી નવલકથાઓ છે એ કઈ રીતે એમના વિચારોનો વિકાસ દર્શાવે છે?
એમની પહેલી નવલકથા વીપ નોટ ચાઇલ્ડ 1964 એ માઉ માઉ વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં લખાઈ છે. શિક્ષણ અને સંઘર્ષ વચ્ચે એક યુવાન કેવી રીતે પીસાય છે એની વાત છે. પછી ધ રિવર બિટવીન 1965 આવી, એમાં પરંપરાગત ગીકીયુ માન્યતાઓ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. આ શરૂઆતની કૃતિઓમાં વસાહતવાદનો જે આઘાત હતો અને સાંસ્કૃતિક ઓળખની જે શોધ હતી એ મુખ્ય વિષયો છે.
પણ પછી આવી ગ્રેન ઓફ વીટ 1967, એ કંઈક અલગ હતી નહીં? ઘણા એને એમની અંગ્રેજી નવલકથાઓનું શિખર માને છે.
હા, કારણ કે અ ગ્રેન ઓફ વીટ શરૂ તો થાય છે આઝાદીની ઉજવણીના દિવસે, પણ એ આઝાદીના ખાલી ગુણગાન નથી ગાતી. એ મુક્તિ સંગ્રામની જે નૈતિક જટિલતાઓ હતી, વીરતાની સાથે સાથે જે વિશ્વાસઘાત થયા હતા, અને આઝાદી પછી પણ લોકોના મનમાં જે મનોવૈજ્ઞાનિક ઘાવ રહી ગયા હતા, એ બધાને બહુ જ બારીકાઈથી અને અલગ અલગ પાત્રોના દૃષ્ટિકોણથી રજૂ કરે છે. અહીંથી એમની ટીકા વધારે ઊંડી બને છે.
અને આ જે નિરાશા અને ગુસ્સો હતો એ એમની છેલ્લી અંગ્રેજી નવલકથા પેટલ્સ ઓફ બ્લડ 1977માં ચરમસીમાએ પહોંચ્યો અને એના કારણે જ એમને જેલમાં જવું પડ્યું.
બરાબર. પેટલ્સ ઓફ બ્લડ તો એક મહાકાવ્ય જેવી બહુ જ ગુસ્સાવાળી નવલકથા છે. સ્વતંત્ર કેન્યાની જે કડવી વાસ્તવિકતા હતી, ભ્રષ્ટ મૂડીવાદ, રાજકીય નેતાઓ અને પેલી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા થતું શોષણ, આ બધા પર એકદમ ધારદાર માર્ક્સવાદી હુમલો છે. આ પુસ્તક સીધું જ શાસક વર્ગ સામે પડકાર ફેંકતું હતું અને એની કિંમત એમને જેલવાસ દ્વારા ચૂકવવી પડી. આ એક રીતે એમના અંગ્રેજી લેખનનો અંત હતો અને ગીકુયુ પ્રત્યેની એમની પ્રતિબદ્ધતાની શરૂઆત.
અને પછી શરૂ થયો ગીકુયુ તબક્કો, જે પેલી અદ્ભુત નવલકથાથી શરૂ થયો જે જેલમાં લખાઈ હતી.
હા, સૈતાની મુથારાભાઈની ક્રોસ પર શેતાન 1980 ટોયલેટ પેપર પર લખાયેલી. આ એકદમ તેજસ્વી વ્યંગાત્મક કૃતિ છે. એમાં કેન્યાના ભ્રષ્ટ નેતાઓ શેતાન દ્વારા એક ભોજન સમારંભમાં ભેગા થાય છે અને કોણ વધારે ચોરી અને શોષણ કરી શકે એની જાણે સ્પર્ધા કરે છે. એમાં એમણે ગીકુયુ લોકવાર્તાઓ અને મૌખિક પરંપરાનો બહુ સુંદર ઉપયોગ કર્યો છે.
પછી આવી માટીગારી 1986, એના વિશે પેલો એક રસપ્રદ કિસ્સો છે ને?
હા, એ બહુ મજાનો કિસ્સો છે. માટીગારી એક પૌરાણિક યોદ્ધા જેવું પાત્ર છે, જે સાચી મુક્તિની શોધમાં ગામડે ગામડે ફરે છે અને પૂછે છે કે ભાઈ, આઝાદી ક્યાં છે? આ પુસ્તક એટલું બધું પ્રભાવશાળી હતું કે કહેવાય છે કે કેન્યાની સરકારે માટીગારી નામના કાલ્પનિક પાત્રની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યો હતો.
શું વાત કરો છો, કાલ્પનિક પાત્ર માટે વોરંટ?
હા, સત્તાવાળાઓને શરૂઆતમાં એમ લાગ્યું કે આ કોઈ ખરેખરો બળવાખોર માણસ છે જે ફરી રહ્યો છે. આ ઘટના પોતે જ બતાવે છે કે સાહિત્યમાં કેટલી તાકાત હોઈ શકે છે.
અદ્ભુત. અને એમની તાજેતરની મુખ્ય કૃતિ મોરોગી વા કાગોગો, કાગડાનો જાદુગર 2004.
હા, આ તો એક વિશાળ, બહુ જ જટિલ અને અત્યંત રમૂજી નવલકથા છે. આફ્રિકામાં જે સરમુખત્યારશાહી છે એના પર એક વિસ્તૃત વ્યંગ છે. એમાં જાદુઈ યથાર્થવાદ છે, લોકકથાઓ છે, રાજકીય ટીકા છે, મૌખિક પરંપરાઓ છે. આ બધાનો અદ્ભુત સમન્વય છે અને સાબિત કરે છે કે સ્થાનિક ભાષામાં લખીને પણ તમે વૈશ્વિક સ્તરનું સાર્વત્રિક મહત્વ ધરાવતું સાહિત્ય રચી શકો છો.
સ્ટડીઝ હોય, કલ્ચરલ સ્ટડીઝ હોય કે પછી શિક્ષણશાસ્ત્ર હોય, આ બધા ક્ષેત્રોમાં એક પાયાનો ગ્રંથ ગણાય છે. હા, શરૂઆતમાં ચિનુઆ અચેબે જેવા કેટલાક મોટા લેખકો પણ એમના ભાષા અંગેના ક્રાંતિકારી વલણ સાથે પૂરેપૂરા સહેમત નહોતા, પણ સમય જતાં એમના વિચારોની જે દૂરંદેશી હતી એનું જે મહત્વ હતું એ સ્વીકારાયું છે.
અને એમની અસર પછીના લેખકો પર પણ દેખાય છે, ભલે ને એ લોકો અંગ્રેજીમાં લખતા હોય.
હા, ચોક્કસ. ભલે આજે ચિમામાંડા ગોઝી અદિચી જેવા લેખકો અંગ્રેજીમાં લખે, પણ તેઓ ભાષા અને સંસ્કૃતિ વચ્ચેનો જે તણાવ છે એના પ્રત્યે વધારે સજાગ છે. આ એ જ મુદ્દાઓ છે જે ગુગીએ સૌથી પહેલા ઉઠાવ્યા હતા. નવ વસાહતવાદ હોય, વૈશ્વિક અસમાનતા હોય કે સાંસ્કૃતિક ઓળખની વાત હોય, એમને શરૂ કરેલી ચર્ચા આજે પણ દુનિયાભરમાં અત્યંત પ્રસ્તુત છે.
એટલે એ માત્ર વાર્તાકાર નથી રહ્યા, પણ એક નૈતિક દિશાસૂચક જેવા બની ગયા છે.
બિલકુલ. એમનું જીવન અને એમનું કાર્ય એ વાતનું પ્રમાણ છે કે સાચી મુક્તિ ફક્ત રાજકીય નથી હોતી, એ તો મનના સ્તરે, ભાષાના સ્તરે શરૂ થાય છે. શબ્દોને મુક્ત કરવા એ સંસ્કૃતિને મુક્ત કરવા બરાબર છે.
એમના વિચારો ખરેખર બહુ શક્તિશાળી છે અને એમના પોતાના શબ્દોમાં તો એ વધારે ધારદાર લાગે. એમના કેટલાક યાદગાર અવતરણો છે જે એમના દર્શનનો સાર આપી દે.
હા, ઘણા છે. જેમ કે ભાષા અને સંસ્કૃતિના સંબંધ પર એ કહે છે, ભાષા સંસ્કૃતિનું વહન કરે છે અને સંસ્કૃતિ મૂલ્યોના સંપૂર્ણ સમૂહનું વહન કરે છે જેના દ્વારા આપણે પોતાને અને વિશ્વમાં આપણું સ્થાન સમજીએ છીએ. આ બતાવે છે કે ભાષા એ ખાલી શબ્દોનો સમૂહ નથી, એ તો એક આખો દ્રષ્ટિકોણ છે, દુનિયાને જોવાની રીત છે.
અને પેલું વસાહતી દમનના બેવડા સ્વરૂપ પર એમનું કથન તો બહુ જ સચોટ છે.
હા, પેલું કે ગોળી શારીરિક તાબેદારીનું સાધન હતી, ભાષા આધ્યાત્મિક તાબેદારીનું સાધન હતી. આ વાક્યમાં આખી વાત આવી જાય છે. વસાહતવાદનો જે સૂક્ષ્મ પણ વધારે ઘાતક હુમલો હતો, પેલી માનસિક ગુલામી, એના પર આ સીધો પ્રકાશ પાડે છે.
અને માતૃભાષાના ગૌરવ વિશે એમનો શું મત છે?
એ પણ બહુ સ્પષ્ટ છે. એ કહે છે, જો તમે દુનિયાની બધી ભાષાઓ જાણો છો અને તમે તમારી માતૃભાષા કે તમારી સંસ્કૃતિની ભાષા નથી જાણતા તો તે ગુલામી છે. પરંતુ જો તમે તમારી માતૃભાષા જાણો છો અને તેમાં દુનિયાની બધી ભાષાઓ ઉમેરો છો તો તે સશક્તિકરણ છે. એટલે બહુભાષીયતાની વિરુદ્ધ નથી, પણ એનો પાયો માતૃભાષા હોવી જોઈએ.
એમના જીવન સાથે જોડાયેલી કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો છે ખરી?
હા, કેટલીક બાબતો છે જેમની પ્રતિબદ્ધતા અને એમના જીવનના સંઘર્ષને બહુ સારી રીતે દર્શાવે છે. જેમ કે એમણે પોતાનું ખ્રિસ્તી અને અંગ્રેજી નામ જેમ્સ નુગુગી છોડી દીધું અને ગીકુયુ નામ અપનાવ્યું, નુગુગી વાથિયોંગો. આ ખાલી નામ બદલવાની વાત નહોતી, આ તો સાંસ્કૃતિક બિનવસાહતીકરણનું એક શક્તિશાળી વ્યક્તિગત અને રાજકીય પ્રતીક હતું.
અને પેલી ટોયલેટ પેપર પર લખેલી નવલકથાની વાત તો આપણે કરી જ.
હા, ડેવિલ ઓન ધ ક્રોસનું સર્જન એ પ્રતિકારનું કેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ પણ યાદ રાખવા જેવું છે કે એમનું જે નાટક હતું ગાયકાન દિંદા, એના સામુદાયિક મંચનને કારણે જ એમની ધરપકડ થઈ હતી અને સરકારે પેલું કમિરુથુ કલ્ચરલ સેન્ટર હંમેશા માટે બંધ કરી દીધું હતું.
અને નોબેલ પુરસ્કારનું શું? એમનું નામ તો વર્ષોથી ચર્ચાય છે, પણ હજુ સુધી મળ્યું નથી.
હા, એક મોટી ચર્ચાનો વિષય છે. ઘણા લોકો માને છે કે નોબેલ કમિટી એમના જે ક્રાંતિકારી રાજકીય વિચારો છે અને પશ્ચિમી ભાષાઓ, ખાસ કરીને અંગ્રેજી પ્રત્યે એમનું જે સ્પષ્ટ વલણ છે, એના કારણે એમને પુરસ્કાર આપતા કદાચ ખચકાય છે. બની શકે કે એમની ગેરહાજરી પોતે જ સાહિત્ય અને રાજકારણના સંબંધ પર એક ટિપ્પણી હોય. અને છેલ્લે પેલું 2004માં જ્યારે લાંબા દેશવટા પછી કેન્યા પાછા ફર્યા ત્યારે એમના અને એમના પત્ની પર જે હિંસક હુમલો થયો, એ પણ બતાવે છે કે એમના વિચારો આજે પણ કેટલા જીવંત અને પડકારજનક મનાય છે.
ગુંગી વાયા થિયોંગોનું જીવન અને એમનું કાર્ય એ આપણને એક મૂળભૂત પ્રશ્ન પૂછવા માટે પ્રેરે છે. રાજકીય આઝાદી મળી જાય પછી સાચી મુક્તિ એટલે શું? શું આપણે આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ દ્વારા ખરેખર સ્વતંત્ર થયા છીએ?
બરાબર. એમની આખી સફર આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે જે શબ્દો રોજબરોજ વાપરીએ છીએ, જે ભાષામાં આપણે વિચારીએ છીએ, એમાં સત્તાના કેવા અદૃશ્ય માળખા છુપાયેલા હોઈ શકે છે. શું આપણું મન ખરેખર આપણું પોતાનું છે? ગુંગીનું કામ આપણને આપણી પોતાની ભાષાઓ અને સંસ્કૃતિઓમાં જે શક્તિ રહેલી છે એને ઓળખવા અને એને વૈશ્વિક શોષણ અને સાંસ્કૃતિક દબાણના બંધનોમાંથી મુક્ત કરવા માટે જાણે એક આહ્વાન કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.